प्रपंच वैभव यागी થઈને નીકળ્યા હોય, યાગનો વેશ ધર્યો હોય અને પ્રપંચનો પાર ન હોય. બહુ ધામ સવા રહી ધામ જતી વિષયા હરી લીલમીન રહી દીર. અહીંયા સોચીએ જતી જો લોભ બસ મોહ બસ માત્ર વૈભવમાં જ રાચવાની ઈચ્છા કરતો હોય, થયો હોય સંન્યાસી ત્યાગી સાધુ અને વૈભવ વગર જીવન ચાલે ને, એને શું કહેવું? એકવાર રઘુનાથ બ્રહ્મભટ્ટ કવિ મારા શ્રી પાસે બેઠેલા હતા, એમને હરિદ્વાર ને બધે મોકલેલા જાનકીદાસજી મહારાજ. જઈને આવ્યા પછી મહારાષ્ટ્રે પૂછ્યું, શું જોયું તમે બધું? તે જમાનાની અંદર હતી, 50 વર્ષ પહેલાની વાત હશે. મહારાજ જો કે છે કે એને આશ્રમો કહેવાતા હોય તો પેરિસની નાટ્યશાળાઓને શું કહેવું? જો આવાને આવા વૈભવશાળીઓને જો આશ્રમ જ કહેવાતા હોય, આવા વૈભવ જેની અંદર હોય છતાં આશ્રમ કહેવાય, તો પેરિસની નાટ્યશાળાઓ ને થિયેટરોને શું કહેવાય? સોચી જતી પ્રપંચ રથ. આમ હોય ત્યાગીનો વેશ અને વૈભવો એટલા બધા વિશાળ હોય કે ગ્રહસ્થી ને પાસે કઈ તુલનામાં ના હોય, એની તુલનામાં જ ના હોય ગ્રહસ્થી. જોયા છે સાધુ કિલો કિલો સોનું હાથ શરીર પર હોય લટકતું, 1 કિલો સોનું. સોચીએ જતી જો પ્રપંચ, એટલે સંન્યસ્ત જીવન જીવ્યા લીધા પછી પણ જો આવી રીતે વૈરાગ વગરનું, વિવેક વગરનું અને વૈભવશાળી જીવન જીવે તો એ સાધુ સાધુ નથી, એ પ્રપંચી છે એમ કહી દીધું વશિષ્ઠજી મહારાજ. જે વિગત વિવેક, જેનામાં વિવેક ના હોવો જોઈએ છે, આપણે તો જોયું છે ઘણા સંતોની સાથે. આમ કઈ આમ પહેર્યું એટલે લાગે કે ગાડીઓ હોય, ચમચમાટ બૂટ હોય, ગોગલ્સ હોય, કે આમ એની એની પાછી કિંમત કેટલી હજારોની હોય. અને આમ ઉતરે એટલે આમ હામી ના જોવે, વાતે ના કરે. આ વિવેક વગર વૈભવથી છકી ગયેલો માણસ, સાધુ નો ડોળ હોય છતાં સાધુતાનો, તો એ વિવેક એ અવિવેકી અને એવો દંભી સાધુ ચિંતાજનક છે. ક્યારે ભગવાન આનું શું થશે, આની કઈ ગતિ થશે? આપણે એ જોયે છે કિલો દોઢ કિલો સોનું શરીર પર આમ લટકાયેલું હોય ને, મૃત્યુ પછીથી એનું બધું ફનાફાત ત્યાં થઈ ગયું. પ્રપંચરથ જ્યોતિ જોગી જતી એ બહુ જ ચિંતાજનક કે આ બિચારાની કઈ દુર્દશા થશે, કઈ ગતિ થશે અને કયા પાપ ભોગવવા પડશે. ત્યાં બ્રહ્મચારી માટે પણ કહી દીધું બટુ, વિદ્યાર્થી પણ સંયમ મારીને ભણે, સંન્યાસી પોતાનો ત્યાગ પૂર્ણ જીવન જીવે ત્યો જે સાધુ સંન્યાસી. હવે બૈખાનસ એટલે વાનપ્રસ્થી પણ એ ચિંતા કરવા લાયક વિચારો વાપરો છે. તપ જે પોતાનું તપ જપ કરવાનું છોડી દઈ માત્ર ભોગ વૈભવના વિલાસની પાછળ દોડતો હોય. 50 પૂરા થાય એટલે ગૃહસ્થ પૂરો થયો, 51 થી 75 વાનપ્રસ્થ, ઘરનો બધો જ વ્યવહાર બતાવવાનો હોય ત્યાં આગળ સંયમ અને સદાચાર. પણ એની અંદર પણ જો પોતે સંયમ ના કેળવી શકતો હોય વાનપ્રસ્થ તરીકે, તો એ પણ ભોગી હોય રોગી હોય નાશ થઈ જાય. એ બધી બાબતને ખ્યાલમાં રાખીને કહ્યું કે આવી વ્યક્તિ ચિંતાજનક છે. વિસૂન ચાડિયો વારે વારે જેને તેની ચાડી ખાનારો માણસ હોય એનું કોઈ જાતનું સ્ટેટસ મોભો ન હોય, કોઈ એનો વિશ્વાસ ન કરે. આમ ભાઈ ખાનસ પછી વિસૂન અને અકારણ ક્રોધી, ગમે એની પર કોઈ પણ કારણ વગર જ્યારે ને ત્યારે ગુસ્સે થઈ જનારો માણસ, ઘણા માણસ જોયા છે ગુસ્સે થઈને જ વાત કરે, એના બોલવાના શબ્દોમાં જ ગુસ્સો હોય, તો આવો માણસ પણ આને કોણ સંઘર્ષે. ઘણી વાર આવે મા બાપ, મારા અમારી છોકરી બહુ ગુસ્સાવાળી છે, ભલે એના શિંગડા જ્યાં જશે ત્યાં ખબર પડશે. કઈક મંત્ર આવો કઈક ગુસ્સો છોડાય તો ક્રોધીને માટે કેટલી ચિંતા થતી હોય, ક્રોધીને માટે લોકોને પણ કેટલી નફરત થતી હોય કે આની જોડે શું દેશન કરવાનું, ગુસ્સાવાળો સંબંધે કોઈ ના રાખે. એટલે આ બધા દયાજનક છે, ચિંતાજનક છે, જનની જનક. અને જે પોતાની માનો બાપનો ગુરુનો આ બધાનો વિરોધી હોય એને જગતમાં હંગરે પણ કોણ, એની દુર્ગતિ થાય, એને અપેશ થાય. એટલે ગુરુને માતા પિતાને બધાને સાચવી જાણે, ગમે તેમ ગમે ત્યારે કામ વગરનો ગુસ્સે ન થાય અને ચાડીઓ ન થાય, એ માણસ સારો. પણ જે આવા બધા હોય એની શી દશા થાય એમ વશિષ્ઠજી મહારાજે ભરતજી